તારીખ 24/12/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 37 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 32.
નિર્વિકલ્પ આનંદનું વેદન થાય એ પહેલાના નજીકના કાળની દશાનું આવરણ છે. એમ કે હું અબદ્ધ છું અને જ્ઞાયક છું એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે. એમાં ઘણી વાત આવે છે કે નિર્વિકલ્પ આનંદ ઉત્પન્ન થયાના આગળની મિનિટોનો આ પ્રસંગ છે. બીજા વિકલ્પો ત્યાં હોતા નથી. હું અબદ્ધ છું અને જ્ઞાયક છું એ વિકલ્પો એવા વિકલ્પોનો અહીંયા નિર્દેશ કર્યો. એમાંથી એ પણ સ્પષ્ટ થાય છે કે બીજા વિકલ્પો ત્યાં નથી. સંસારના કાર્યોના કે બીજા કોઈ પણ અશુભ પ્રકારના વિકલ્પ નથી, પણ શુભ વિકલ્પમાં પણ દયાદાન પૂજા ભક્તિના વિકલ્પ પણ નથી. ત્યાંથી આગળ શુભ વિકલ્પોનું સ્તર છે તત્વજ્ઞાનના ની વિચારણા. એ તત્વજ્ઞાનની વિચારણામાં પણ વ્યવહારનીના વિષયભૂત જે પર્યાયો છે, રાગાદી ભાવો છે, એનો પણ વિકલ્પ નથી. ગુણભેદનો પણ વિકલ્પ નથી. ત્યાં સુધી લેવું
બરાબર.
જ્ઞાનમાં ભાષ્યમાન થયેલ જે નિશ્ચયનીના વિષયભૂત અભેદાત્મ તત્વ છે, એ આત્મતત્વ જ્ઞાયક તત્વ છે અને સર્વકાળે અબદ્ધ તત્વ છે. કર્મથી નહીં બંધાયેલું, નહીં સ્પર્શાયેલું અને રાગાદિથી ભિન્ન, રાગથી પણ નહીં બંધાયેલું એવું તત્વ છે. એના સન્મુખના જ્ઞાન કાળે એ જ્ઞાનને અનુસરીને જે વિકલ્પ ઉત્પન્ન થાય છે રાગાદી ભાવ, એ વિકલ્પો અત્યંત મંદકષાયના છે અને નજીકની ક્ષણમાં બહુ સૂક્ષ્મ વિકલ્પ છે, સ્થૂળ વિકલ્પ નથી. શાસ્ત્રમાં એને અંતરજલ્પ કહ્યો છે. આત્મ સ્વરૂપના ચિંતનના, મનનના અને ગોલનના ભાવને અંતરજલ્પ ત્યાં કહ્યો છે. બહિર્જલ્પ છે એ સ્થૂળ વિકલ્પ છે, અહીંયા અંતરજલ્પ છે એ એકદમ સૂક્ષ્મ વિકલ્પ છે. એવા એક વિકલ્પની છેલ્લી હદનો પ્રકાર છે, તો પણ એ વિકલ્પો ત્યાં દુઃખરૂપ લાગે છે. એમ કેવું છે અને એ વિકલ્પો દુઃખરૂપ લાગે છે તેથી એ વિકલ્પથી ખસવાનું સહજ પુરુષાર્થમાં બને છે. જેમ અગ્નિને અડતા દાઝવાનું થાય છે, તો દાઝવાથી સહેજે ખસી જવાનો પુરુષાર્થ થાય છે. દાઝે ત્યારે કોઈ એવો વિચાર વિકલ્પ નથી કરતા કે આ દજાય છે માટે અહીંથી જવાય કે ન ખસાય કે ન ખસાય. તો કે ખસાય, ખસાય તો અત્યારે ખસાય કે પછી ખસાય, હે એવી કોઈ વિચારણા ચાલતી નથી. એ તો દાઝ્યો કે ખસ્યો જ છે. એમ અહીંયા પણ શાંત સ્વરૂપ, પરમ શાંત સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત સ્વરૂપ જે આત્મતત્વ લક્ષમાં છે એની શાંતિ ખ્યાલમાં આવે છે. એની સન્મુખ થયેલા જ્ઞાનમાં, સમ્યક સન્મુખ જ્ઞાનમાં એનો ખ્યાલ આવે છે, એનો ભાવ ભાસે છે કે આવી શાંતિ છે, આવું શાંત મારું સ્વરૂપ છે. ત્યારે ખરેખર જે દુઃખરૂપ છે, વાસ્તવિકતા એને હકીકત રૂપે જે દુઃખરૂપ છે, એવા વિકલ્પ માત્ર સ્થૂળ હો કે સૂક્ષ્મ હો, સ્થૂળ વિકલ્પમાં તો આકુળતા વિશેષ છે, ઘણી છે. સૂક્ષ્મ વિકલ્પમાં આકુળતા મંદ છે, ઓછી છે, તો પણ છે આકુળતા. એ પણ દુઃખરૂપ લાગે છે. જ્યારે વિકલ્પ દુઃખરૂપ લાગે છે અને જેથી કરીને વિકલ્પ દુઃખરૂપ લાગે છે તેથી, અને ત્યારે એને શાંતિ તેમાં મળતી નથી, એમાં શાંતિ નથી. બે ભાવ સરખામણીમાં સાથે છે. જેમ બે ભળતા રંગ બાજુ બાજુમાં રાખવામાં આવે ત્યારે ખબર પડે છે કે આ ડાર્ક છે, આ આના કરતાં માઇલ્ડ છે કલર, અથવા સફેદ આવ્યો હોય તો આ વધારે સફેદ છે, આ ઓછું સફેદ છે. એકલું જુદું રાખવામાં આવે તો કદાચ ન સમજાય, પણ બાજુમાં રાખવામાં આવે તો સમજાય છે. એમ શુદ્ધાત્માની શાંતિ, શાંત સ્વભાવ છે એ જ્ઞાનમાં પ્રત્યક્ષ, એ પ્રત્યક્ષ છે એટલે વસ્તુ સ્વરૂપે પ્રત્યક્ષ છે. સ્વભાવને પોતાનું રૂપ જ પ્રત્યક્ષ છે. સહજ પ્રત્યક્ષ એ વસ્તુનું સ્વરૂપ છે. તો જે પ્રત્યક્ષ, આવું પ્રત્યક્ષ છે, પરમ શાંતપણે પ્રત્યક્ષ છે, અનંત શાંત સ્વરૂપે પ્રત્યક્ષ છે, એની પાસે કોઈ પણ વિકલ્પ હો, ભલે જ્ઞાયકનો વિકલ્પ હો, તો પણ એની અશાંતિ અને એની આકુળતા એ સ્પષ્ટ જણાય આવે એવો વિષય છે. કેમ કે એ વિરુદ્ધ જાતની છે. ભલે રાગ આમ ભળતો ભાવ છે, એટલે ભળતો એટલે જ્ઞાયકનો વિકલ્પ છે, એમાં અબદ્ધનો વિકલ્પ છે, તો પણ વિકલ્પ છે, એ વિકલ્પ છે અને નિર્વિકલ્પ આત્મ સ્વરૂપથી વિરુદ્ધ છે. જે શાંત ભાવ છે એ નિર્વિકલ્પ શાંત ભાવ છે, અશાંત વિકલ્પ છે એ સ્વવિકલ્પ અશાંત વિકલ્પ છે, અને બંને એક કાળે જ્ઞાનની સામે છે. એટલે એની જે મેળવણી છે, એની જે સરખામણી છે એ સ્પષ્ટ થાય છે. એકલો વિકલ્પ હોય ત્યાં હજી જીવ છેતરાય છે. વિકલ્પમાં કોણ ભૂલો પડે છે, વિકલ્પમાં કોણ છેતરાય છે, અને વિકલ્પમાં પણ કોણ શાંતિ માની લે છે, આ એક પ્રશ્ન છે. એવો તર્ક કરી શકાય છે કે વિકલ્પની શાંતિને આત્માની શાંતિ માની લેવાય એવી પરિસ્થિતિ ઊભી થાય, એવી ભૂલ થાય, ત્યાં શું કરવું? અનાદિની આત્મશાંતિનો અનુભવ નથી, અને વિકલ્પ ઘણા મંદ પડે છે, ઘણા સૂક્ષ્મ થાય છે, ત્યારે શાંતિ લાગે છે અંદરમાં. તો એ આત્માની શાંતિ છે કે કશાયની મંદતાની શાંતિ છે એવી ખબર ન પડે અને ભૂલ થાય, ત્યાં શું કરે મનુષ્યજી? ભાઈ ત્યાં એ ભેદ જ્ઞાન કરતો કરતો આગળ વધ્યો નથી. વિકલ્પ સુખ થયા હોય, બનવા જોગ છે, બની શકે છે, પણ ભેદ જ્ઞાન કરવામાં તો વિકલ્પનો નકાર છે. જે વિકલ્પની લાળ લંબાઈ છે, જે વિકલ્પ ચોંટતા આવે છે, એને ભેદ જ્ઞાન કરનારો જીવ એનો નિષેધ કરતો, એને ધક્કો મારતો આગળ ચાલે છે. અને એ હું નહીં એમ છે ત્યાં, એ હું નહીં. તો જ્યાં હું નહીં ત્યાં હું પણ કેમ થઈ જાય? જેમાં હું પણ નથી એમ ભાવ આવે ત્યારે આગળ વધાય, એમાં હું પણ થઈને કેમ આગળ વધાય? એટલે રાગથી ભિન્ન જ્ઞાન સ્વભાવ છે, અને રાગનું ચિહ્ન આકુલતા છે. રાગનું સ્વરૂપ અને રાગનું લક્ષણ આકુલતા છે. જો એને રાગની મંદકષાયની શાંતિમાં એને શાંતિ માની તો એણે એ રાગને ઓળખ્યો છે એ વાત રહેતી. ઓળખાણનો અર્થ છે કે ગમે તે રૂપ લઈને આવે, ગમે તે વેશ લઈને આવે, તો પણ એને ઓળખી કાઢે. પાપનો વેશ વિકલ્પમાં થાય ત્યારે ઓળખાય, અને પુણ્યનો વેશ થાય ત્યારે ન ઓળખાય, તો એને વિભાવની જાતિ ઓળખી નથી. વળી આત્માનો વિકલ્પ થાય ત્યારે ન ઓળખાય, ને બીજો વિકલ્પ થાય ત્યારે ઓળખાય કે આ પુણ્ય ભાવ છે, પણ આત્માનું ચિંતન ચાલે ત્યારે આ પુણ્ય ભાવ છે એમ ન સમજ પડે, તો પણ એને એ ભાવને એની ઓળખાણ એને થઈ નથી. સ્વભાવને વિભાવની જાતે એક સાથે ઓળખાય છે, પ્રતિપક્ષ છે. અનાદિથી વિભાવનો પરિચય હોવા છતાં વિભાવની જાતિ નથી ઓળખી. જો અનાદિથી આ જીવને વિભાવનો પરિચય છે, વિભાવનો અનુભવ છે, અને વિભાવ સ્વરૂપે જ પોતાને અનુભવી રહ્યો છે, અધ્યાસિતપણે છે નહીં છતાં, તો પણ એને વિભાવની જાતિ તો નથી જ ઓળખી. કેમ કે વિભાવની જાતિ ઓળખાય તો સ્વભાવની જાતિ ઓળખાય, અને જ્યારે સ્વભાવની જાતિ ઓળખે છે ત્યારે આપોઆપ એ વિભાવની જાતિ ઓળખી જાય છે. બંને પ્રતિપક્ષ છે. તેથી નિર્ણય યથાર્થ થયો છે. પાકો તો ઘણા એવી રીતે લઈ લે છે કે આત્મા જ્ઞાયક છે, એટલું બધું દ્રઢ કર્યું છે, એટલું બધું પાકું કર્યું છે, એટલું પાકું કર્યું છે, હવે એમાં ફેર ન પડે. વિકલ્પ પાકો કર્યો છે કે સ્વભાવ પાકો કર્યો છે, યથાર્થ લેવું પડે છે. યથા એટલે જેવું સ્વરૂપ છે એવું જ ભાવ, અર્થ એનો ભાવ એવો જ ભાવ ભાસે ત્યારે એને યથાર્થ ભાવ ભાસે, યથાર્થ જેવું કહેવાય. અને એમાં એ વિકલ્પના રાગના એક કણને પણ એમાં મેળવે નહીં. બેની જાત જુદી છે એટલે એમાં એકબીજાને એકબીજામાં જરા પણ મેળવવાનો સવાલ ઊભો થતો નથી. સહજ સ્વભાવ તો ચાલે, બધી ઊંધે રસ્તે જ, બીજે રસ્તે જ ચાલે. કેમ કે નિર્ણયમાં યથાર્થપણું છે અને નિર્ણયની ભૂલમાં અયથાર્થપણું છે, એટલે બુદ્ધિપૂર્વક ત્યાં અન્યથા ગ્રહણ છે, સ્વરૂપનું અન્યથા કલ્પનાથી ગ્રહણ છે. અને એ કલ્પના થવાનું કારણ નિર્ભાન દર્શનમાં એ વિશે તો ચાલે છે. ત્યારે કલ્પના થવાનું કારણ કા જીવને ઓઘ સંજ્ઞા છે, ઓઘે ઓઘે આત્માનો વિકલ્પ કરે છે. કા જીવને લોક સંજ્ઞા છે, લોકની મુખ્યતા છે, સમાજની મુખ્યતા છે. અને કા જીવ અસત્સંગને સેવી રહ્યો છે પ્રીતિએ કરીને, તો જ સેવો કહેવાય ને. નહીતર તો જ્ઞાનીને પણ અજ્ઞાની સંગ કરવા આવે છે. દૂષિત જીવો, પાપી જીવો પણ જ્ઞાનીનો સંગ કરવા આવે છે. તેથી જ્ઞાનીને એનો સંગ છે એમ કહેવાય નહીં.
કહેવાય
ના કહેવાય, કેમ કે એને પ્રીતિ નથી, એને અપેક્ષા નથી, એને કઈ લેવા દેવા નથી. છૂટે છૂટો છે, તો નાની છૂટો છે, આવે છે તો એને કારણે, ન આવે તો એને કારણે એને કોઈ અપેક્ષા નથી. પુરાવો છે એની પાસે કે ગુરુદેવશ્રીએ કોઈને કહેલું નહીં કે તમે અહીંયા આવીને સાંભળવા આવો, અમારું વ્યાખ્યાન સાંભળવા આવો, એવું કોઈને વ્યક્તિગત કહેતા નહીં. ચાહે રાજા આવે, ચાહે શેઠિયાવ આવે, ચાહે રંક આવે, આવ્યા હોય એને કદી દિવસ કોઈ એમ ન કહે કે બહુ સારા વ્યાખ્યાન આવે છે માટે તમે રોકાઈ દીધો. કહ્યું જ કોઈ
નહીં.
આટલા વર્ષમાં આ પ્રત્યક્ષ પુરાવો છે. જેને પોતાને ગરજ હોય ઉલટાનું એમ કહેતા કે તીર્થંકરની ધર્મસભામાં ઇન્દ્રાદિ દેવો સમર્થ 32 લાખ વિમાનના સ્વામી હોય, ગલુડિયાની જેમ સાંભળે એમ આ ગરજનો વિષય છે. જેને ગરજ હોય સાંભળવા આવે એમ ઉલટાનું દ્રષ્ટાંત એવી રીતે આપતા હતા. ભગવાનનું દ્રષ્ટાંત તીર્થંકર આપી એમ કહેતા. એટલે એને એ સંઘ છે એમ ન કહેવાય. સંઘ ક્યારે કહેવાય કે પોતે એની અપેક્ષાથી એના સંઘમાં જાય ત્યારે એને સંઘમાં રહેવાનો ભાવ આવે, ત્યારે ત્યારે એનું જ્ઞાનીનું જ્ઞાની પણ રહી શકતું નથી. એ તો એને સિદ્ધિ સ્વરૂપમાં જ કલ્પના થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે વિકલ્પ માત્ર સૂક્ષ્મ અંતરજલ્પના જ્ઞાયક સંબંધિત વિકલ્પ માત્ર પણ દુઃખરૂપ છે અને આત્મા અનંત સુખરૂપ છે, પ્રત્યક્ષ સુખ સ્વરૂપ છે, એટલે એમાં ભૂલ પડવાનો પ્રસંગ નથી. અને એ બંને ભાવ એક સાથે એને જ્ઞાનમાં સ્પષ્ટ હોવાથી એ તારવી શકે છે કે આ બાજુ ખસાય, આ બાજુ તો દજાય છે, આ બાજુ શાંતિ છે, આ બાજુ દાજવાનું છે. વિકલ્પ બીજા નથી હોતા એમાં આવી જાય છે. વિકલ્પ બીજો કરતો હોય ને સીધો આનંદના વેદનમાં નિર્વિકલ્પ થઈ જાય એવું કદી કોઈને બને તર્ક લઈ આવે છે કે ક્રમબદ્ધનો કાળ હોય અને ક્રમબદ્ધનો કાળ આવી ગયો એના ક્રમમાં એટલે ગમે ત્યારે ગમે એ વિકલ્પ ચાલતો હોય પણ આનંદ નિર્વિકલ્પ થઈ જાય તો એવું ક્રમબદ્ધ હોતું નથી. ક્રમ પણ આવો બંધાયેલો છે કે એને જગતના વિકલ્પ ન હોય, ધંધા વેપાર દુકાન કે ઘરના વિકલ્પ ન હોય, બીજા પણ સાધારણ પુણ્યના દયાદાન પૂજા ભક્તિના વિકલ્પ ન હોય, પણ વ્યવહારના વિષયના વિકલ્પ ન હોય, ગુણભેદના વિકલ્પ ન હોય, ઓળખવા સંબંધીના વિકલ્પ ન હોય, ઓળખાઈ ગયો છે એટલે, અને એકમાત્ર ભેદ જે ભાષ્યમાન થયેલું, નિશ્ચિત થયેલું, ઓળખાઈ ગયેલું તત્વ જ્ઞાનની સમક્ષ છે અને પુરુષાર્થ ધર્મ મંદ હોવાને લીધે વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે, છતાં એને ભેદથી એનો નિષેધ કરે છે, ભેદ જ્ઞાનમાં એનો નિષેધ કરતો જાય છે, નિષેધ કરતો જાય છે અને એમાં અશાંતિ એને લાગે છે. શાંતિ તો એમાં એને મળવાનો પ્રશ્ન જ નથી, એમાં શાંતિ મળતી નથી. વિકલ્પ માત્રમાં દુઃખ દુઃખ પાસે છે, બે વખત દુઃખ લીધું છે. વિકલ્પ માત્રમાં એ સૂક્ષ્મ વિકલ્પમાં પણ એકનું દુઃખ 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 પાસે છે, કેવળ દુઃખ પાસે છે. હા, ભઠ્ઠી જેવું છે, બરાબર ભઠ્ઠી છે, કેમ કે આ અનંત શાંત સ્વરૂપ છે આત્મ સ્વભાવ, આ કેવળ દુઃખ છે. અનંત શાંતિની પાસે આ ભઠ્ઠી જેવી વાત છે. ત્યાં તો સુગાનીજીએ જે બોલ લખ્યો છે, બોલમાં જે વિષય ચાલ્યો છે, લખ્યો એમણે નથી લખ્યા છે તો બીજાએ લખ્યા છે કે દેવાદિક પ્રત્યે વિકલ્પ જાય. દેવાદિક એટલે દેવ, ગુરુ અને શાસ્ત્ર, એમાં પણ ભથ્થી જેવું દુઃખ લાગવું, પણ એ તો સ્થૂળ વિકલ્પ છે એટલે સવાલ જ નથી કે ભથ્થી જેવું. અહીં તો સૂક્ષ્મ વિકલ્પમાં દુઃખ દુઃખ એવો શબ્દ વાપર્યો છે. અંતર્જલ્પમાં બે વખત દુઃખ બોલ્યા છે. તો ઓલું તો સ્થૂળ વિકલ્પ છે. તો કોઈ વાંધો લીધો કેવી રીતે દેવગુરુ સર્વજ્ઞ દેવ તો ગુણની મૂર્તિ છે, જેને પૂરેપૂરા ગુણ ખીલી ગયા છે. એમના પ્રત્યે ઉપયોગ જાય તો ગુણાનુવાદ ઉપયોગ જાય છે. સર્વજ્ઞ દેવ પ્રત્યે ઉપયોગ જાય છે તો એક પ્રકારનો ગુણાનુવાદ થાય છે, ત્યારે ઉપયોગ જાય છે. એમાં દુઃખ, અને દુઃખ એટલું નહીં, ભઠ્ઠી જેવું દુઃખ પાછળ, આ વાત કઈ બેસતી નથી. એટલે એમ લાગ્યું કે આ વાત સમ્યક નથી, મિથ્યા છે એમ લાગ્યું. ગુરુદેવ શ્રી કે નહીં, જેણે આત્માની શાંતિ જોઈ છે એ આમ જ કહે, અને આમ ન બેસે તો એને આત્માની શાંતિ જોઈ નથી. આ કહી જાય એમાંથી. નિયમ નથી એટલે, નિયમ નથી એટલે શું કે આત્માનો વિકલ્પ ન હોય એવો નિયમ નથી એમ નથી કહેવા માંગતા, પણ આ એક જ વિકલ્પ હોય ને બીજો વિકલ્પ ન હોય એમ. કોઈને સ્વભાવ એવો વિકલ્પ હોય, કોઈને જ્ઞાયક એવો વિકલ્પ હોય, કોઈને ધ્રુવ એવો વિકલ્પ હોય, કોઈને અપરિણામી એવો વિકલ્પ હોય, પણ એ નિશ્ચય એના વિષયભૂત પદાર્થનો જ વિકલ્પ હોય, બીજો ન હોય. શું ઠીક છે? તો ખોટ થઈ જાય એમ નથી. વિકલ્પ કયો હોય એનો નિયમ નથી, એનો અર્થ એમ નથી શું કે એને ગમે તે વિકલ્પ હોય, વેપાર કરતા કરતા એનો નિર્વિકલ્પ થઈ જાય એવું કઈ નથી. નહીં એમ નહીં. હે, અચ્છા 429 છે. પ્રથમ આત્માનુભવ થતા પહેલા છેલ્લો વિકલ્પ કેવો હોય? તો છેલ્લો વિકલ્પ, છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. આ ન લઈ લેવું કે ગમે તે શુભ હોય, અશુભ ન હોય, પણ ગમે તે શુભ હોય એમ પણ ન લઈ લેવું. એ વાત તો, એ મર્યાદા તો છે જ અહીંયા. એમાંથી નીકળશે, હવે ક્યાંથી નીકળશે એ તમારો પ્રશ્ન આવ્યો એટલે એમાંથી સ્પષ્ટ થઈ જશે, નીકળશે એમાંથી. જુઓ, ભેદ જ્ઞાન પૂર્વક શુદ્ધ આત્મતત્વની સન્મુખતાનો અભ્યાસ કરતા કરતા, વેપાર કરતા કરતા લીધું, પૂજા કરતા કરતા લીધું, ત્યાગ કરતા કરતા લીધું, તો શુદ્ધ આત્મતત્વની સન્મુખતાનો અભ્યાસ, આ હું, આ હું, આ હું, આ હું, એમ એની સન્મુખતાનો અભ્યાસ ચાલે છે. તો વિકલ્પ બીજો હોય કે આ હોય? જે કામ કરે એનો વિકલ્પ હોય કે વિકલ્પ બીજો હોય? હે, જો શુદ્ધાત્માની સન્મુખતાનો અભ્યાસ છે તો વિકલ્પ પણ શુદ્ધાત્માનો હોય, વિકલ્પ બીજો કેમ હોય છે? અને બીજો વિકલ્પ હોય તો એને શુદ્ધાત્માનો અભ્યાસ કેમ કહેવાય? શુદ્ધાત્માની સન્મુખતાનો આ તો અભ્યાસ છે. શુદ્ધાત્મ તત્વની સન્મુખતાનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તત્વની પ્રાપ્તિ થાય છે, બરાબર છે? જ્યાં જ્ઞાયક તરફ પરિણતિ ઢળી રહી હોય છે, ક્યાં ઢળી રહી છે? જ્ઞાયક તરફ ઢળી રહી હોય છે, ત્યાં કયો વિકલ્પ છેલ્લો હોય? પાછો છેલ્લો લીધો છે. હા, અહીંયા પ્રશ્ન શું છે? છેલ્લા કેટલાક એમને છેલ્લો કયો હોય છે? એક, લાસ્ટ વન, છેલ્લો એક કયો હોય છે? તો કે એનો કોઈ નિયમ નથી. એટલે એનો કોઈ નિયમ નથી એટલે હોય છે શુદ્ધાત્માનો, પણ એમાં જ્ઞાયક એવો વિકલ્પ, હું જ્ઞાયક એમ વિકલ્પ હોય, હું આનંદ સ્વરૂપ એમ વિકલ્પ હોય, હું એક એમ વિકલ્પ હોય, હું અભેદ એમ વિકલ્પ હોય, હું પરિપૂર્ણ એમ વિકલ્પ હોય, એવો કોઈ નિયમ નથી. બધા સ્વરૂપને લગતા વિકલ્પ છે, એમાં કઈ આ હોય એમ નિયમ નથી. કોઈને પૂર્ણ તત્વ લક્ષમાં છે તો હું પૂર્ણ છું, પૂર્ણ છું એમ, પૂર્ણ મિડમ, પૂર્ણ 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 એમ એમ આ ચાલતું હોય. કોઈને જ્ઞાયક ચાલતું હોય, કોઈને આનંદની મુખ્યતા હોય, તો કોઈને કોઈને કોઈ અનંત ગુણ વિશિષ્ટ છે પદાર્થ. શું અભેદ છું, અભેદ પોતાના અભેદતાનો ભાવ ચાલતો હોય. વિકલ્પ કયો છેલ્લો છે એ કોઈ એનો કોઈ નિયમ નથી, સિદ્ધાંતિક વાત છે. એનો આ નિયમ નથી, આ જ વિકલ્પ છેલ્લો હોય. અને એવું જો હોય તો એ પહેલો ને છેલ્લો કોઈ બદલવાનો વિષય પછી રહેતો નથી. વિકલ્પ તો બદલાય છે, બદલાતા બદલાતા ગમે તે છેલ્લો હોય. આટલા આત્માના વિકલ્પોમાં બદલાતા બદલાતા ગમે તે છેલ્લો પાછો હોય. જ્ઞાયકનો છેલ્લો આવે ને પૂર્ણનો છેલ્લો આવે, એકનો છેલ્લો આવે ને અભેદનો છેલ્લો આવે, અનેકનો ન આવે પાછો. શું હા, એકનો આવે પણ અનેકનો ન આવે, કેમ કે વ્યવહાર એના વિષયમાં જાય છે. એટલે ત્યાં કયો વિકલ્પ છેલ્લો હોય, અર્થાત છેલ્લે અમુક જ વિકલ્પ હોય, એવો વિકલ્પ સંબંધી કોઈ નિયમ નથી. વળી જેને નિર્વિકલ્પતા થાય છે એ કયો છેલ્લો હતો એ જોવા ઉપર એનું લક્ષ્ય થયું હતું. કોઈ પ્રશ્ન કરે તો સ્મૃતિમાં લાવીને એમ વિચારીને કે ઉપયોગ મૂકીને, આત્માના વિકલ્પો હતા, શુદ્ધાત્માના વિકલ્પો હતા, કયો છેલ્લો એનો કોઈ નિયમ દેખાતો નથી. મિત્ર તો બરાબર ખ્યાલ રહે આ જ છેલ્લો રહેવા જોઈએ, પણ એના ઉપર લક્ષ્ય નથી કયો છેલ્લો એનો કોઈ નિયમ દેખાતો નથી. જ્ઞાયક ધારાની ઉગ્રતા અને તીક્ષ્ણતા થાય ત્યાં વિકલ્પ કયો તેનો સંબંધ નથી. અને એનો સંબંધ નથી એનું કારણ કે એ કોઈ કાર્યનું કારણ નથી. આ વિકલ્પ છેલ્લો એવું જે કારણ અને નિર્વિકલ્પતા એનું કાર્ય, એમ કારણ કાર્ય એને સંબંધ નથી. પછી શું તારે તેને વિકલ્પની સાથે સંબંધ છે? પ્રશ્ન તો ત્યાંથી નીકળ્યો છે. આજે પ્રશ્ન નીકળ્યો છે કે અમે વિકલ્પમાં ઊભા છે, જો તમે એમ બતાવો કે આ એક છેલ્લો વિકલ્પ હોય છે તો પછી અમે બીજો વિકલ્પ જ ન કરીએ. એટલે હજી એને વિકલ્પની પકડ છોડવી નથી, એને એને કારણ તરીકે સાધવો છે વિકલ્પને. કે આ જો વિકલ્પ સાધક થતો હોય તો આ જ વિકલ્પ કરીએ. ભાઈ એ સાધક નથી, અને તું એને સાધક બનાવવા જતાં એ જ તારું સાધ્ય થઈ જાય છે. જો તું એમ વિચારે કે આ વિકલ્પ સાધક છે માટે આ વિકલ્પ હું કર્યા કરું, તો એ તારું સાધ્ય થઈ જશે, તારો સાધક એ નહીં, એ વિકલ્પ જ તારું સાધ્ય થઈ જશે. તું એને જ સાધા કરીશ, આ પરિસ્થિતિ ઊભી થશે. એ પ્રશ્ન છે એ ખોટી જગ્યાએ છે. વિકલ્પમાં પકડમાં ઊભા રહીને વિકલ્પને નહીં છોડવાની ભાવનામાંથી એ વિકલ્પ ઊભો થયો છે, એ પ્રશ્ન ઊભો થયો છે. ગડબડ છે. ભેદ જ્ઞાનની ઉગ્રતા, તેની લગ્ની, તેની જ તીવ્રતા હોય એનું શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે, પ્રયત્ન કરે, અભ્યાસ કરે એટલે પ્રયત્ન કરે શુદ્ધાત્માનો, ઊંડાણમાં જાય, એના તળમાં જઈને ઓળખે, ઓળખીને ઠરે તો પ્રાપ્ત થાય અથવા જ્ઞાયક પ્રગટ થાય. બહુ સ્પષ્ટ વિષય છે. હા, એ ચિઠ્ઠીમાં આવે છે, અને ત્યાં પ્રથમ નિર્વિકલ્પ થવાની વાત નથી ચાલતી. ત્યાં એમ વાત ચાલે છે કે સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે. ત્યાંથી પ્રકરણ ત્યાંથી ચાલે છે. એટલે કયા સ્ટેજની કોની વાત ચાલે છે એમ નક્કી કર્યા વિના જો વાંચે તો ક્યાંયનું ક્યાંય લગાડે. દર્શન પછીની વાત છે. એટલે આંખે દવા આંજવાની હોય, નાકે લગાડે એવું ના ચાલે, બાજુ બાજુમાં આવે તો ત્યાં એ સમ્યક દ્રષ્ટિ છે એની વાત ચાલે છે. અહીંયા સમ્યક દર્શન જેને થવાનું છે એની વાત ચાલે છે. બે વચ્ચે બીજી ભૂમિકાની ફેર છે એ પણ સમજવું જોઈએ, અને એ રીતે લક્ષમાં ખ્યાલમાં હોય એને વિચાર ચાલવો જોઈએ, નહીં તો એકની જગ્યાએ બીજાની વાત ચાલવા માંડે, થાય ગડબડ મૂકે. આનંદની મુખ્યતા હોય એટલે મુખ્યતા હોય એટલે શું છે કે હું આ પરિપૂર્ણ આનંદ અનંત આનંદ સ્વરૂપ છું એમ એમ લક્ષમાં આવે. આનંદની મુખ્યતાથી આખું દ્રવ્ય લક્ષમાં આવે. જ્ઞાયકમાં જ્ઞાનની મુખ્યતાથી આખું દ્રવ્ય લક્ષમાં આવે. પરિપૂર્ણ છે તો પરિપૂર્ણતાની મુખ્યતાથી આખું દ્રવ્ય લક્ષમાં આવે. આખું દ્રવ્ય, આખું દ્રવ્ય, દ્રવ્ય અધૂરું નહીં, એક ગુણ નહીં, સામાન્ય અભેદ. પણ વિકલ્પ ચાલે છે ત્યાં સુધી કોઈ એક વિશિષ્ટતાનો વિકલ્પ ચાલે છે, અને જ્યાં સુધી એટલો પણ કોઈ એક વિશિષ્ટ એટલે ગુણ શક્તિ એની મુખ્યતા રહે છે ત્યાં સુધી વિકલ્પ પણ ઊભો રહે છે. કારણ કે એટલો ભેદ પડે છે, એટલો ભેદ પડે છે. અભેદમાં એવો ભેદ નથી, કોઈ ગુણ મુખ્ય, કોઈ ગુણ ગૌણ એવું આત્મામાં નથી. જ્ઞાન ગુણ આત્મામાં મુખ્ય કે આનંદ ગુણ આત્મામાં મુખ્ય એવું કાંઈ નથી, કોઈ ગુણ મુખ્ય નથી. બધા ગુણો પોતપોતાની વિશિષ્ટતા ધરાવે છે, અને પોતાનું દરેક પોતાનું અનંત સામર્થ્ય ધરાવે છે. કોઈ અધૂરું કે અલ્પ કે ઊણું સામર્થ્ય ધરાવે છે એવું અબાધિત છે. પછી એટમ બોમ્બ ફૂટે તો આત્માના એક પ્રદેશને ઈજા ન કરી શકે. આ પાટાની નીચે ચેપાઈ જાય છે ને કેટલાક જીવજંતુ, રાત્રે આત્માના પ્રદેશને અડી ન શકે, રેલ ન અડી શકે, કોઈ અડી ન શકે, સ્પર્શી જ ન શકે. અબાધિત છે, એનું અસ્તિત્વ જ અબાધિત છે. અસ્તિત્વ અબાધિત હોવાથી એ અસ્તિત્વમાં રહેલા સર્વ ગુણો સર્વ પ્રદેશો બધું અબાધિત છે, આખો આત્મા જ અબાધિત છે. એટલે અવ્યાબાધ સ્વરૂપ છે આત્મા એમ કહેવાય છે. અવ્યાબાધ સ્વરૂપ છે, અને એ વાત અનુભવમાં અધ્યાત્મના પ્રકરણમાં બહુ મોટો ભાગ ભજવે છે કે મારું જો સ્વરૂપ અવ્યાબાધ છે તો મારા જ્ઞાનમાં મારું જ્ઞાન વેદન પણ અબાધિત છે, એને કોઈ બાધા પહોંચાડી ન શકે. જો મારા જ્ઞાન વેદનને કોઈ બાધા પહોંચાડી શકતું નથી તો મારા અનુભવને કોણ ખંડિત કરી શકે, એ પ્રશ્ન રહેતો નથી. એમ પોતાની જાતને તપાસીને ઓળખે તો એક નવી દુનિયામાં એનો પ્રવેશ થઈ જાય છે. આખી આ દુનિયા છૂટી જાય છે, એનું ભવન ફરી જાય છે એમ કહેવામાં આવે છે. એટલે વિકલ્પ માત્રમાં દુઃખ દુઃખ ભાસે છે ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા, આ પુરુષાર્થનો જે તબક્કો છે એ અપૂર્વ છે. પુરુષાર્થ નિર્વિકલ્પ આનંદનું વેદન થયું, અને નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે જે જોર આવ્યું કે એ જોરને વશ વિકલ્પની ઉત્પત્તિ થતી બંધ થઈ ગઈ, અને એ જોરને લીધે પોતાના સ્વભાવ વસ્તુ સ્વરૂપમાં સ્વભાવમાં લીનતા થઈ ગઈ, એકાગ્રતા થઈ ગઈ, તન્મયતા થઈ ગઈ, એ પુરુષાર્થ છે, એ અપૂર્વ છે. અનંતકાળમાં જીવને એ પ્રકારે પુરુષાર્થ થયો નથી, એ હદે પુરુષાર્થ થયો નથી. જોકે એ જાતનો પણ પુરુષાર્થ થયો નથી, એટલે એ અપૂર્વ છે. સહજ જ છે, કેમ કે વસ્તુ સામે જ્ઞાનમાં છે, એટલે એનું વસ્તુ જ્ઞાનમાં છે, એટલે એના ભાવનું જોર આવ્યા વિના રે નહીં, આવ્યા વિના રે જ નહીં. એ માણસ બારમાં નિર્ધન હોય તો કેવી રીતે ફરે છે, અને ધનવાન હોય તો કેવી રીતે ફરે છે? કે ધનવાનને એમ છે કે મારામાં મારી પાસે તો શક્તિ છે, પેલાને એમ કે આપણે તો નબળા છીએ એમ સમજે છે. હવે એ તો ભિન્ન ક્ષેત્રે રહેલા પદાર્થો છે, એનું પરિણામ અને એને હાથની વાત નથી, છતાં એને એટલી ઓથ આવે છે, એટલો એને આધાર મળે છે. તો આ તો પોતે જ છે, અભેદ સ્વરૂપે પોતે જ છે, અને અનંત સામર્થ્ય છે, એનો પાર નથી, એટલું અપરિમિત સામર્થ્ય છે, માપી જ ન શકાય એટલું સામર્થ્ય છે, અમાપ સામર્થ્ય છે. આ પરિસ્થિતિ છે. ના, રુચિ બહુ જોર પકડે છે, ઘણું જોર પકડે છે, એટલે તો રુચિને અનુસરીને પુરુષાર્થ છે. ચર્ચા ચાલી એમાં રુચિનો સંસ્કારનો પ્રશ્ન પૂછ્યો હતો. ઘણી રુચિ છે એટલે સંસ્કાર અપૂર્વતા લાગે છે, આત્મા સાંભળે છે એને અપૂર્વ, એ રુચિનું ચિહ્ન સારું બતાવ્યું. હાજુ પ્રશ્ન પૂછ્યો હતો, સંસ્કાર પડી જાય છે એવી વાત આવે છે, સંસ્કાર પડે છે એવી ભૂમિકામાં પડે છે, અપૂર્વ લાગે એને આત્મા સાંભળતા, એને અપૂર્વતા લાગે, ઘણું રૂચે અને અપૂર્વતા લાગે. એ જીવ એવો હોય કે મારે એક આત્મા જ જોઈએ છે એવો હોય, અને એને આત્મા સંભળાવનાર મળે અનુભવી, અને એમાં એને અપૂર્વતા લાગે, એ ભાવો પણ અપૂર્વ નીકળે છે. જ્ઞાનીના શ્રીમુખેથી ભાવો પણ અપૂર્વ નીકળે છે, અને ભાવો અપૂર્વ હોવાથી આને પણ એની અપૂર્વતા ભાસે છે, એમાં એને સંસ્કાર પડી જાય છે. એ સંસ્કાર છે, નિષ્ફળ જતા નથી, એ બધું વિશે ચાલે. શું કે છે? અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા અથવા ઉપડતા, એ તો ભાષા શબ્દ ફેર છે, પણ ત્યાં ઘણું જોર છે, અને તેથી વસ્તુ સ્વભાવમાં લીન થતા આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે. જ્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપડે છે, પુરુષાર્થ તો શરૂ થયો છે, વેદજ્ઞાનનો પુરુષાર્થ ચાલે છે, પણ એ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી પુરુષાર્થ મંદ છે એમ ગણવું, આ એની તીવ્રતા અને મંદતાનો ધોરણ છે, સ્ટાન્ડર્ડ છે, કે આને તીવ્ર મંદ ક્યાં સુધી એની અપેક્ષા લેવી. કે જ્યાં સુધી સૂક્ષ્મ પણ વિકલ્પ ચાલે છે ત્યાં સુધી પુરુષાર્થ મંદ છે એમ સમજવું, શ્રીમંદ પુરુષાર્થના કાળમાં જ વિકલ્પની ઉત્પત્તિ થાય. કેમ કે આત્મા જ્ઞાન સમક્ષ છે, અને અભેદ હોવાથી એની ભાવમાં સમીપતા ભાસે છે, દૂર પણ ભાસતું નથી, તો પછી એમાં લીનતા કેમ નહીં? એ લીનતામાં કોણ બાધક છે? કે એ સ્વરૂપનો અને સ્વભાવનો જે વિકલ્પ થાય છે એ જ એમાં બાધક છે, એ જ એમાં અંતરાય કરે છે, બીજું કોઈ બાધક નથી. એમાં લીનપણું નથી, એનું કારણ વિકલ્પ ઉભો છે. વિકલ્પ ઉભો છે એનું કારણ પુરુષાર્થ એટલો મંદ છે. પુરુષાર્થ અપૂર્વક જ્યારે લીન થાય છે ત્યારે અપૂર્વ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ એવો ક્યારે પણ થયો? અપૂર્વ પુરુષાર્થ એમ કહેતા આખો એક ઉગ્રતાનો તબક્કો જુદો છે, એક મંદતાનો તબક્કો જુદો છે. એટલો બધો ફેર છે બે વચ્ચે. સારો એવો ફેર છે એમ લેવું છે. વસ્તુ સ્વભાવમાં લીન થતા આત્મારથી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે. વિકલ્પની જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એને આત્મારથી કયા, અને સમ્યક દ્રષ્ટિને પણ આત્મારથીનું વિશેષણ લાગુ કરી શકાય છે. કેમ કે એનું પ્રયોજન આત્માનું જ છે, બીજું કોઈ પ્રયોજન એને નથી. બધા વિકલ્પો છૂટી જાય છે. આ બધા વિકલ્પો છૂટી જાય છે એ સંબંધમાં રાજમલજીએ એક કળશની અંદર પ્રશ્ન ઉઠાવ્યો છે કે વિકલ્પમાં જેને વિકલ્પ કહીએ એવા બધા વિકલ્પ છૂટે છે કે કોઈ એક વિકલ્પ રહે છે? તો કે નહીં, એક કે વિકલ્પ રહેતો નથી, બધા જ વિકલ્પ છૂટે છે. સર્વમ કશે એનો અર્થ કર્યો છે. ઉદયતી એમાં શું શ્લોક પણ એ છે, ઉદયતી ન નયશ્રી અસ્તમીતી પ્રમાણમ. નયનો ઉદય નથી અને પ્રમાણ અસ્ત થઈ ગયું છે. એટલે નય એક એક ગુણને વિષય કરે છે, એવો ગુણ ભેદનો વિકલ્પ નથી આત્માનો. અને આત્મા દ્રવગુણ પર્યાય સ્વરૂપ, આખો આત્મા જે આગમનો વિષય વસ્તુનું સ્વરૂપ છે, જે વસ્તુનું બંધારણરૂપ સ્વરૂપ છે, એ પ્રમાણનો વિષય છે, એનો પણ વિકલ્પ નથી. એ અસ્ત થઈ ગયો. નયનો વિકલ્પ પણ અસ્ત થઈ ગયો, પ્રમાણનો વિકલ્પ પણ અસ્ત થઈ ગયો. બીજી તો વાત જ નથી, પૂજા ભક્તિનો પ્રશ્ન જ નથી, પાપનો પ્રશ્ન નથી, પણ નય અને પ્રમાણનો વિકલ્પ નથી. જે આત્માને ઓળખવા માટે સાધક ભેદો કહેવાય નય પ્રમાણનો વિષય. ઉદયતી ન નયશ્રી અસ્તમીતી પ્રમાણ, ક્વચિદપી છે ન વિદ્મો યાતિ નિક્ષેપ ચક્રમ. અને નિક્ષેપ નયનો વિષયભૂત જે નિક્ષેપ, સર્વજ્ઞ આવા હોય, ફલાણું આવું હોય, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ, એ બધું સ્થાપના નિક્ષેપ, એ તો બધા ક્યાં ચાલ્યા ગયા એનો પત્તો નથી એમ કહે છે. એના માટે તો એમ કહી દીધો, એ તો ઉદય થતા નથી એમ નહી, એ તો ક્યાં ગયા એનો પત્તો નથી. બીજા વિકલ્પો તો ક્યાં ગયા એનો પત્તો નથી. કિમ અપર અભિદગ્મો, એનો અર્થ શું કહે છે? અપર અભિદગ્મો પ્રમાણ નહીં, નિક્ષેપ બધું જૂઠું છે. જૂઠું આ તો એને જૂઠું જ કીધું, એ બધું એ બધા વિકલ્પ બધું જૂઠું જ છે, જૂઠે જૂઠું છે. જે અનુભવમાં આવતા પ્રમાણ જૂઠા છે ત્યાં રાગાદી વિકલ્પો નિશ્ચિત હતા. બીજી તો વાત અપરમ, અપરમ એટલે બીજા રાગાદી કેમ અભિદગમ, એની તો કથા જ હું કરવી. ઠીક, આ જવાબ આવી ગયો તમારો, આ અમૃતચંદ્રાચાર્ય જવાબ આવ્યો. કેમ અપર અભિદગમ, બીજાની તો વાત જ શું કરવી એમ કે છે. નય નિક્ષેપ અને પ્રમાણના વિકલ્પની વાત નથી, બીજાની તો વાત જ ક્યાં કરવાની રહી એમ કે છે. એટલે અહીંયા જેમ કીધું, હું જ્ઞાયક છું ને અબદ્ધ છું એ પણ દુઃખરૂપ લાગે છે, એવા વિકલ્પ નું દ્રષ્ટાંત લીધું એ સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત છે. બીજા વિકલ્પ ની વાત કરવાની ચર્ચાનો જ અવકાશ નથી એમ કે છે. એમાં એમ કહ્યું છે કે આવો અનુભવ થતા જીવ વસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે, એ આનંદનું વેદન છે. અહીંયા જે આનંદનું વેદન કહ્યું, બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદન થાય છે. એ આનંદનું વેદન છે એટલે આનંદ ગુણ એકલો જુદો પાડીને વેદે છે, એમની આખી વસ્તુ આનંદમય છે, એમ વસ્તુને આ પ્રત્યક્ષપણે આસ્વાદે છે શુદ્ધ સ્વરૂપને. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચન વ્યવહાર સહેજે જ અટકી જાય છે. ત્યાં વાત કરતા કરતા કોઈને નિર્વિકલ્પ દશા થાય એક તો પ્રશ્ન જ નથી, કેમકે વાત કરવા તો વિકલ્પપૂર્વક વાતો કરવી પડે છે. વાત કરવામાં તો વિકલ્પ નિમિત્ત પડે છે ત્યારે વાણી ચાલે છે. એવી વાણી છદ્મસ્થને નિર્વિકલ્પ દશામાં હોઈ શકે નહીં. વચન વ્યવહાર સહેજે જ અટકી જાય છે, કેમ કે વચન વ્યવહાર તો પરોક્ષપણે કથક છે અને આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે. તેથી અનુભવ કાળમાં વચન વ્યવહાર પર્યંત કાંઈ રહ્યું નહીં. વચન વ્યવહાર ન રહ્યો, બીજી કોઈ વ્યવહારિક ક્રિયા ન રહી, કોઈ કામમાં પડ્યો છે એ વાતમાં વચન વચનનું કાર્ય પણ નથી, જગતના બીજા પદાર્થો સાથેનું કોઈ વ્યવહારિક કાર્યનો પણ પ્રસંગ હોઈ શકે નહીં એમ લીધું છે. કેવી છે જીવ વસ્તુ? અહીંથી આ વાત સર્વમ કશે, આમાંથી આ વાત કાઢી છે. સર્વમ કશે, બધા પ્રકારના વિકલ્પોની ક્ષય કરણશીલ છે. તમામ પ્રકારના વિકલ્પોને ખતમ કરે, એનો ક્ષય કરી નાખે એવો જેનો સ્વભાવ છે એવી નિર્વિકલ્પ વસ્તુ છે. વસ્તુ સ્વભાવે નિર્વિકલ્પ છે એનો અર્થ શું? કે વિકલ્પનો ખાત્મો કરી નાખે, ક્ષય કરી નાખે એવો જેનો સ્વભાવ છે એવી વસ્તુ છે. ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે, તેમ અનુભવ પણ સમસ્ત વિકલ્પોથી રહિત જ છે. સૂર્યના પ્રકાશમાં અંધારાનું પ્રમાણ બતાવવો જોઈએ, કોઈ પ્રમાણમાં અંધારું ખરું? કઈ ટકાવારી પર્સેન્ટેજ લાગુ પડે ખરા એને? કે કોઈ પ્રમાણમાં કોઈ કોઈ અંધારાનો કોઈ એમાં અંશ ખરો? એ તો કેવળ પ્રકાશનો પુંજ છે, એમાં અંધારાનો અંધારું બહુ દૂરથી નાસી જાય છે. સૂર્યની પાસે તો અંધારા, એમાં તો અંધારાની કલ્પના કરી શકાય એવું નથી, પણ દૂરથી જ અંધારું નાસી જાય એટલો એ પ્રકાશનો પુંજ છે. એ દ્રષ્ટાંત આપ્યો છે, જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે, તેમ અનુભવ શુદ્ધાત્માનો અનુભવ પણ સમસ્ત વિકલ્પથી રહિત જ છે. આ સ્થૂળ વિકલ્પ તો દૂરથી ચાલ્યા જાય છે, સૂક્ષ્મ કણ રહ્યો છે એ પણ ખલાસ કરવાનો એનો સ્વભાવ છે. અહીં કોઈ પ્રશ્ન કરશે, આ વાત એમને ચોખ્ખટ કરી છે. આ પ્રશ્ન ઉઠાવીને ટીકાકાર પંડિતજીએ પોતે સ્પષ્ટીકરણ કર્યું છે, તર્ક પોતે જ ઉઠાવે છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતા કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે તે બધાય મટે છે? વિકલ્પ માત્ર જેને નામ આપી શકાય એ બધાય મટે છે, એટલે આમાં અંતરજલ્પ બધાય લઈ લેવા, સૂક્ષ્મ વિકલ્પનો પણ લઈ લેવા, જેનું નામ વિકલ્પ છે એ બધાય મટે છે? ઉત્તર આમ છે કે બધાય વિકલ્પો મટે છે, ચોખ્ખો જ જવાબ છે, જરાય ગોળ ગોળ જવાબ નથી આવ્યો. આ ગડબડ કરે છે શાસ્ત્રના અભ્યાસી જીવો પણ, કે મન તો રહે છે, મન સહિત છે, તેથી થોડું મન એમાં જોડાય છે, ને એમાં કઈ સૂક્ષ્મ મન છે, ને મન સહિત પણ છે, ને મનનું નિમિત્ત છે, ને ફલાણું છે, કાંઈ વાત નથી. જેનું નામ વિકલ્પ છે એ બધા જ મટે છે, એનું નામ નિર્વિકલ્પતા છે. તે જ કહે છે, એ કહેવા માટે કહે છે કે નૈશ્રી ન ઉદયતી પ્રમાણમ અપી અસ્તમેતી ન વિદમહ, અમે જાણતા નથી કે નિક્ષેપ ચક્રમ પછી યાતિ, ક્યાં ચાલ્યા ગયા, અપરમ કિમ અભિદગમ, બીજાની તો વાત જ શું કરવી, એમ કરીને વિશે સ્પષ્ટ કર્યો છે. બહુ સારી ટીકા કરી છે. જેવી રીતે જીવ સત્વની પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુનું સ્વરૂપ સાધવામાં આવે છે. તે સાધના સ્વવિકલ્પ અવસ્થામાં શરૂઆતમાં ગુણ ગુણીના જ્ઞાન દ્વારા થાય છે. આ ઓળખાણનો વિષય લીધો, બીજો કોઈ ઉપાય તો નથી. એને ભેદથી સમજ્યા વિના ભેદવાસિત જીવને સીધું અભેદ કોઈ દિવસ સમજાતું નથી. કોઈ ગમે એટલો સાધક હોય, સાધક હોય એટલે ગમે તેટલો બુદ્ધિમાન હોય, સૂક્ષ્મવાળો હોય, એ વાત આઠમા કલશમાં એમણે લીધી છે. પણ આ જ્ઞાન તે આત્મા એટલો ભેદ પડ્યા વિના એને સીધું જ્ઞાન થાય એવું બનતું નથી. તે સાધના ગુણગુણી જ્ઞાન દ્વારા થાય છે, બીજો ઉપાય તો કોઈ નથી. તેથી વસ્તુ સ્વરૂપને ગુણગુણી ભેદરૂપ વિચારતા પ્રમાણ નય નિક્ષેપરૂપ અનેક પ્રકારના વિકલ્પો ઉપજે છે. તે વિકલ્પો ભલે પ્રથમ અવસ્થામાં હોય છે તો પણ નિર્વિકલ્પ સ્વરૂપ માત્રને અનુભવતા એ વિકલ્પો જૂઠા છે. આમ નાખ્યું છે, કેટલો નિષેધ કર્યો છે કે એ બધા વિકલ્પો છે એ જૂઠા છે. એ વિકલ્પ સ્વરૂપ અનુભવ જ્યાં સુધી પોતાનો થાય છે, વિકલ્પ ચાલે છે ત્યાંથી ત્યાં સુધી પર્યાય બુદ્ધિમાં વિકલ્પરૂપ પોતાનો અનુભવ થાય છે. ભલે આત્માનો વિકલ્પ થાય ચાલે છે તો એ વિકલ્પરૂપ પોતાનો અનુભવ થાય છે. જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ થતો નથી ત્યાં સુધી, એટલે કહે છે કે એ અનુભવ તારો જૂઠો છે, એવો તું નથી. જેવો વિકલ્પરૂપ તને તું અનુભવમાં આવે છો એવો ખરેખર તો નથી, માટે એ જૂઠું છે એમ કહેવામાં. રાજમલજીએ તો બહુ ગજબ વાતો કરી છે. એમ કહ્યું કે બધા વિકલ્પો છૂટી જાય છે, વિકલ્પ માત્ર છૂટી જાય છે. અને જ્યારે વિકલ્પ છૂટી જાય છે ત્યારે વિકલ્પમાં ઉત્પન્ન થતું દુઃખ પણ ઉત્પન્ન થતું નથી, એ પણ બંધ થઈ ગયું. વિકલ્પ બંધ થઈ ગયો તો વિકલ્પ આશ્રિત દુઃખ હતું એ પણ મટી ગયું અને કેવળ આનંદનું વેદન થાય છે. ત્યાં આત્માનો જે આનંદ સ્વભાવ છે જેમાં અનંત 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 અપરિમિત આનંદ ભર્યો છે, એનો આસ્વાદ આવે છે, એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અને આ વેદનને સ્વસંવેદન પણ કહેવાય છે, પોતાનું વેદન હોવાથી એને સ્વસંવેદન કહેવાય છે. અને આ આનંદનું વેદન સિદ્ધ દશામાં જે પરમાનંદનું વેદન છે, પરમાનંદનો સિદ્ધ પરમાત્માને અનુભવ છે, એની જાતનો આ નમૂનો છે. ક્વોલિટી એ જ છે, ફરક છે એ ક્વોન્ટિટીનો છે. અહીંયા આનંદ અલ્પ છે છતાં અપૂર્વ છે, ત્યાં આનંદ પૂરેપૂરો અનુભવમાં છે. સિદ્ધ પરમાત્માને પૂર્ણ આનંદ અનુભવમાં છે, અહીંયા અલ્પ આનંદ અનુભવમાં છે, પણ એ જ આત્માનો આનંદ છે. અને એવા આનંદના અનુભવને લીધે સમ્યક દ્રષ્ટિ આત્મા સિદ્ધપદના આનંદનું માપ અને જાત બધું પીછાણે છે, એટલે એને દેવતત્વની ઓળખાણ થઈ, મોક્ષ તત્વની ઓળખાણ થઈ, એને એને મોક્ષનું સ્વરૂપ અથવા દેવનું સ્વરૂપ એને જાણ્યું. એનું નમો અરિયંતાણમ ને નમો સિદ્ધાણમ સાચું.
બરોબર,
આ નમો અરિયંતાણમ કે છે ને, નમો અરિયંતાણમ અરિયંત કેવા છે, અરિયંતને કેવો આનંદ પ્રગટ્યો હોય તો કે એ કાંઈ જાણતા નથી. તારું નમો અરિયંતાણમ ખોટું છે, એ નમો અરિયંતાણમ સાચું નથી. કોને નમે છે તું? એના સ્વરૂપને ઓળખ્યા વિના નમે છો? ભલે તું જૈન કુળમાં હો, દિગંબર સંપ્રદાયમાં હો, તો પણ એ કુળ પરંપરાથી અથવા તો રૂઢિગતપણે નમસ્કાર કરે છે તો એથી એને જરા પણ કઈ લાભ થતો નથી. એ બીજા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જેવા જ મિથ્યા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ રહે છે.
ભ્રાંતિ
રહિત
મૂળ નિર્ભ્રાંત એટલે
ખરેખર શબ્દ. નિર્ભ્રાંત નો અર્થ ખરેખર એમનો છે, નિર્ભ્રાંત પણે એટલે ખરેખર પણે.
યોગ ધર્મ છે પાછું, એ આપણે નિર્વાણ શબ્દ એમાં ખરેખર ખરેખર શબ્દ.